நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆரதியானம் நமோ வஜ்ராயணம் ீசூருவன்ஷாத்தேனா आत्मसिद्धि शास्त्र विराजमान है। कृपालु देव द्वारा रचित अद्भुत अनुपम कृति जेमा घना बदा आगमोनो ये सार छे, ये सार भरी दीधो छे। अपनी चर्चा गया वक्ते 123 नंबर नी जे गाथा छे एना उपर 123 નંબર ની ગાથા સુધી આપણી ચર્ચા થઈ હતી। ગયા વખતે આપણે પાંચ ગાથા ની ચર્ચા કરી હતી। બહુ સુંદર ગાથાઓ આવી હતી, બહુ જ હકારાત્મક ભાષામાં સ્વરૂપનું જે સંચેતન છે, સંવેદન છે, અનુભવ છે, નિજ પદની પ્રાપ્તિ છે, સદગુરુનો ઉપદેશ છે, અપૂર્વ ભાન છે, ભાખ્યું ભાસ્યું નિજ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય અજર અમર અવિનાશી દેહાતી સ્વરૂપ છે, એવો જે પોતાનો મૂળ સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે, એને લક્ષમાં કેવી રીતના લેવો અને અંતર્મુખ થઈને એ અતિન્દ્રિય આનંદની દશા કેવી રીતે પ્રગટ કરવી, એ બહુ સુંદર ચર્ચા 119-120 નંબરની ગાથામાં આવી હતી। 121-22-23 માં કર્તા કર્મ અને ભોક્તા કર્તા ભોક્તા આદિનું સ્વરૂપ આવ્યું હતું કે જ્યાં સુધી વિભાવ ભાવમાં વર્તે છે ત્યાં સુધી કર્મનો, દ્રવ્ય કર્મનો, નો કર્મનો, ભાવ કર્મનો, શરીરનો, જળનો કર્તા અને ભોક્તા પોતાને માની બેસે છે। વૃત્તિ વહી નીચે ભાવમાં થયો અકર્તા છે। જયારે જીવ પોતાના નિજ ભાવમાં જયારે લક્ષ્ય નિજ ભાવનું કરે છે, અંદરમાં વૃત્તિ એટલે ઉપયોગ, વૃત્તિ એટલે પરિણામ, જયારે અંતર્મુખ ધરે છે પરિણામ નિજ સ્વભાવમાં, તો અકર્તા સ્વભાવનું ભાન થતા જે અનાદિકાળથી કર્તૃત્વ પર સંબંધીનું, શરીર સંબંધીનું વર્તી રહ્યું હતું એનો અભાવ થાય છે। તો એ રીતે નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ છે, ખરેખર નિર્વિકલ્પ સ્વરૂપ નો અનુભવ કરતા, એનો કરતા અને એનો ભોગતા છે, નિર્મલ કણકીનો આત્મા કરતા ભોગતા। એક ચર્ચા પહેલા પણ આવી હતી ને, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, તો કોનો કરતા છે, કોનો ભોગતા છે, કોનો કરતા નથી, કોનો ભોગતા નથી, તો પોતાના નિર્મલ પ્રણામનો પોતે કરતા ભોગતા છે, અતિન્દ્રિય આનંદનો પોતે ભોગતા છે, પર દ્રવ્યનો, શરીર આદિનો કરતા ભોગતા આત્મા ત્રણ કાળમાં થતો નથી। તો 122 માં એ આવ્યો, 123 ગાથા બહુ સરસ આવી હતી। મોક્ષ કયો નિજ શુદ્ધતા, મોક્ષ અહીંયા મોક્ષની જે વાત કહી ને તે પામે તે પંથ, અહીંયા ભાવ મોક્ષની વાત છે। મોક્ષ સ્વરૂપ શુદ્ધાત્મા તો છે, એ તો નિગોથી લઈને પરમાત્મા સુધી બધા જીવો મોક્ષ સ્વરૂપ છે। તો મોક્ષ કયો નિજ શુદ્ધતા, જે અંદરમાં અશુદ્ધતા હતી એને તાળીને, એ તળીને જયારે શુદ્ધતા પ્રગટ થાય છે, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ થી જયારે જીવ મુકાય છે, રહિત થાય છે, કર્મો થી છૂટો પડે છે, શરીર માંથી ચૈતન્ય ગોળો છૂટો પડે છે અને જયારે સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થાય છે, ખરેખર એની મુક્ત દશા છે, એની સ્વાભાવિક દશા છે। સમજ્યો સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રહ, તો જે મોક્ષ સ્વરૂપના આશ્રય થી જે મોક્ષ પદની પ્રાપ્તિ જીવ કરે છે, નિજ શુદ્ધતા પ્રગટ કરે છે, પોતાના અંદરના માર્ગને પામે છે, તે પામે તે પંથ, જે પંથ છે, જે માર્ગ છે, જે મોક્ષ માર્ગ છે, તેને પામે છે, સંવર નિદ્રા મોક્ષ રૂપે પ્રણમે છે, સાધક દશા સાધ્ય દશા રૂપે પ્રણમે છે, બાધક દશાનો અભાવ થાય, બહિરાત્માનો અભાવ થઈ અંતરાત્મા રૂપે પ્રણમી, પરમાત્મા રૂપે સકલ પરમાત્મા નિકલ પરમાત્મા અરિહન ઉત્તરીય દશા રૂપે જીવ ગણાય છે. એ જ મોક્ષ નો પંથ છે, એ જ માર્ગ છે. અને એ માર્ગ જે છે કેવી રીતના એ માર્ગ પર જીવે ચાલવું, એ માર્ગ ને પ્રાપ્ત કરવાની વિધિ શું છે એને અહિયાં કૃપાળુદેવ કહે છે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા હૈ. તો જે નિર્ગ્રંથ માર્ગ છે, જે મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જે મૂળ માર્ગ છે, જે માર્ગ ઉપર ચાલીને અનંત જીવ સિદ્ધ થયા, અનંત જીવ મોક્ષ પામ્યા, અનંત જીવ સુખ પામ્યા, અનંત જીવ સંસારથી છૂટ્યા, એ સકળ માર્ગ આખો માર્ગ જે મૂળ માર્ગ છે, જે માર્ગ ઉપર ચાલીને જીવ સિદ્ધ થાય છે, મુક્ત થાય છે, આત્મપદ ને પામે છે, કેવળ જ્ઞાન ને પામે છે, મોક્ષ રૂપી લક્ષ્મી ને પામે છે, ચાલે છે, એ જે મૂળ માર્ગ છે. જેવી રીતના આપણે રસ્તામાં જતા અને કોઈને પૂછીએ કે આ રસ્તો ક્યાં જાય છે, અમને અહીંયા જવું છે, તે શોર્ટમાં પણ પ્રયોજનભૂત વાત કરશે ને કે આમ જાઓ આમ જાઓ. તો એવી રીતના સંક્ષેપમાં એટલે શોર્ટમાં એટલે બહુ વિસ્તાર કર્યા વગર તો પણ ઘણો વિસ્તાર કર્યો છે આચાર્ય જ્ઞાનીઓએ ધર્માત્માઓ. એમ કે છે અમે સંક્ષેપમાં લખીએ છીએ, અમે થોડું કહીએ છીએ, કહી ના શક્યા તે પણ શ્રી ભગવાન છે, પણ જેટલું કીધું છે, જેટલું પ્રાપ્ત કરાયું છે એટલું પર્યાપ્ત છે. જેટલું આપણને માર્ગની માહિતી, જેટલી આપણને જોઈએ માર્ગ ઉપર ચાલવા માટે જે વિધિ છે, જે વિધાન છે, જે પ્રયોગ છે, જે ઉપાય છે, એ આખો જે ઉપાય છે અહીંયા કે છે સંક્ષેપમાં કીધો, પણ સંક્ષેપમાં કીધો એમને લાગે છે, પણ કારણ કે વસ્તુ અઘાત છે, કારણ કે અંદરમાં જે વસ્તુ છે જેને અનુભવ કરીને જ્ઞાનીઓ બહાર આવે છે. કેવળ જ્ઞાન છે, સમજાય છે, તો કેવળ જ્ઞાન કેવું છે, તો કે કેવળના તો લોકાલોકને જાણે. તો એટલે આચાર્ય દેવ કે છે અહીંયા તો જ્ઞાનીની વાત છે કે કૃપાળુ દેવ કે છે કે કેવડી ભગવાનના કેવળ જ્ઞાનની સામે અમારું જ્ઞાન. અને અમે ગલુડિયા નીચે કે છે ને કે ભાઈ ત્રણ ત્રણ ચાર ચાર જ્ઞાનના ધારી સૌદર્મ ઇન્દ્ર છે, ગંધર્વ છે, પણ ગલુડિયાની જેમ ભગવાનની વાણી સાંભળે, ગલુડિયાની જેમ બેસીને ભગવાનની વાણી સાંભળે, તો ક્યાં કેવળ જ્ઞાન, ક્યાં દ્વાદશાંગનું જ્ઞાન, ક્યાં એ અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન, અઘાત બાર અંગનું જ્ઞાન, દ્વાદશાંગનું જ્ઞાન. તો એની સામે જ્ઞાનીઓ કહે છે અમારું જ્ઞાન તો કાંઈ નથી. એટલે અમે સંક્ષિપ્તમાં કહીએ છીએ, પણ જેટલો માર્ગ કીધો છે, જેટલું લખ્યું છે, જેટલો બોધ આપ્યો છે, ઉપદેશ આપ્યો છે, જેટલું લખાણ કર્યું છે, એટલું આત્મકલ્યાણ માટે, આત્મજ્ઞાન માટે, સમ્યક જ્ઞાન માટે પર્યાપ્ત છે. એટલે બહુ સરસ વાત અહીંયા 123 નંબરની ગાથામાં કહી કે સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સકળ માર્ગ, મૂળ માર્ગ, અધ્યાત્મનો માર્ગ, દ્રવ્યાનિયોગની આખી જે ક્રીમ માખણ જે વાત છે, દ્રષ્ટિનો વિષય, પારણામિક ભાવ, કેવી રીતે એની દ્રષ્ટિ કરવી, કેવો છે પારણામિક ભાવ, કેવી સામત લઈને બેઠો છે, કેવી તાકાત લઈને બેઠો છે, કેવું અંદરમાં બળ લઈને બેઠો છે, અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ, અનંત વીર્યનો ધારી, એ જે મૂળ તત્વ છે, મૂળ તત્વનું વર્ણન અહીંયા કર્યું છે, આગમમાં કર્યું છે, સમય સાધી ગ્રંથમાં કહ્યું છે, આત્મસિદ્ધિમાં કહ્યું છે. સકળ માર્ગ નિર્ગ્રંથ ખ્યાલ છે, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. હવે આપણે ચાર ગાથા લઈશું આજે, 124, 25, 26, 27 ચાર ગાથા લઈશું. જો હવે આ બધી ગાથાઓ બહુ સરળ છે, આપણે ઘણી વાર ગાતા હોઈએ છીએ સ્તુતિના રૂપમાં, અહો અહો શ્રી સદ ગુરુ, અહો અહો, જ્યાંની પછી તરત સકળ માર્ગ સમજાયો, સંક્ષેપમાં સમજાયો, પોતાના આત્માની શુદ્ધિ કેવી રીતના થાય એનો આખો ઉપાય બતાવ્યો. એ શિષ્યને આજે છેલ્લી ચાર ગાથા આવી ને, એ બહુ સરસ ગાથા આવી, પાંચ ગાથા, તો એ સાંભળીને હે એનો સ્વાધ્યાય કરીને શિષ્યને એટલો બધો અહો ભાવ, ભક્તિનો ભાવ, બહુમાનનો ભાવ, આદરનો ભાવ, સન્માનનો ભાવ, સમર્પણનો ભાવ ગુરુ પ્રત્યે આવ્યો. અહો એક વાર નહીં, બે વાર અહો અહો, આ ગાથામાં ચાર વાર અહો અહો આવે, સમજાય છે. આપણે કઈ પણ આમ એકદમ કઈક અચાનક કઈક થાય ને, અચાનક કોઈ મહેમાન આવે, અરે અહો આવો આવો આવો, એકદમ આપણામાં, આપણા મોઢામાં, અરે આવો આવો આવો, સમજાય છે, જેને એક્સપેક્ટ ન કર્યું હોય. તેવી રીતના કાળમાં એકચ્યુઅલી એક્સપેક્ટ નથી કર્યું કે આવી સરસ સુંદર મૂળ તત્વની વાત, મૂળ માર્ગની વાત, મૂળ અધ્યાત્મ આ માર્ગમાં, આ કાળમાં આટલું ઉભરાઈ ઉભરાઈને, ખોલી ખોલીને જીભના ગુદે શીખે ને કે માતા પોતાના બાળકના માથામાં પાથીએ પાથીએ તેલ નાખે, એટલા પીખી પીખી નાખો માર બતાવ્યો, તો એક્સપેક્ટ આ હુંડા તરીકેની કાળમાં કોને કહ્યું? અને તો પણ આપણા કોઈ અહો ભાગ્ય, આપણા કોઈ પુણ્યના ઉદય સાચી છે? પુણ્યના ઉદયથી આખો જે માર્ગ છે પ્રશસ્ત થયો. આપણી સામે આચાર્યોએ, ભગવંતોએ, જ્ઞાનીઓએ અને આવા કૃપાનુદય જેવા આત્મજ્ઞાની પુરુષે આપણી સામે ખોલીને મૂકશે, તમે શિષ્યને ગુરુ પ્રત્યે ભક્તિ નહીં આવે, અવભાવ નહીં આવે. એક રોગ હોય ને, શરીરનો નાનકડો રોગ હોય, કોઈ 8-10 ડોક્ટર પાસે બદલી બદલીને ગયા હો અને રોગ દૂર ન થાય અને પછી છેલ્લે કોઈ એક ડોક્ટરની દવા લાગુ પડે, તેના પ્રત્યે કેવો અવભાવ આવે? એની દવા લાગુ પડી જાય, રોગ દૂર થઈ જાય, વેદના મટી જાય, પીડા મટી જાય, રોગ મૂળમાંથી દૂર થઈ જાય, તો આપણને એ ડોક્ટર પ્રત્યે અવભાવ આવે ને? તો એવી રીતના અનાધિકારનો જે મોહ ભાવ છે, અજ્ઞાન ભાવ છે, અસંયમનો ભાવ છે, વિપરીત અભિપ્રાય છે, અધ્યવસાય છે, અધ્યવસાન છે, જેના કારણે આપણે રખડી રહ્યા છે. અને મૂળ આપણને જે રોગ છે એનું નિદાન કરવા વાળા, પકડાવવા વાળા, કે જો આ રોગ છે આના કારણે તું દુઃખી થઈ ગયો, તું કોને દુઃખનું કારણ માને છે? તું કોને સુખનું કારણ માની બેઠો છે? તું ક્યાં દ્રષ્ટિ કરી રહ્યો છે? તું દુઃખી કોણ, તું સુખી થવા માટે ક્યાં ફાફા મારી રહ્યો છે? અને તું ખરેખર સુખનો સાગર છે? તારું સુખ તારામાં છે? તું સુખથી બનેલો છે? તારી શક્તિ જો, તારી સામર્થ્ય જો, તારી પ્રભુતા જો, તારું અંદરમાં તારું સ્વરૂપ જો, તારું અંદરમાં બળ જો કેટલું છે, તો એ પ્રમાણે આપણને આખો માર્ગ બતાવ્યો. તો કે છે, અહો અહો શ્રી સદગુરુ, અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર. આ સિંધુ એટલે સાગર, કરુણા ના સાગર છો આ, અપાર પાર વગર ની કરુણા. આ ચતુર્ગુણસ્થાન, પંચગુણસ્થાન, છઠ્ઠાગુણસ્થાન વર્તી મુનિરાજ છે, ચતુર પંચગુણસ્થાન વર્તી જ્ઞાનીઓ છે, ભગવંતો છે. ભગવંતો તો પૂર્ણ વિકરાગી થઈ ગયા, કોઈ કરુણા નો વિકલ્પ નથી. પણ તમે જો ઓમ ધ્વન એક નિમિત્ત નૈમિત સંબંધ પણ જો, કે અહીંયા કેવડલાન થયું અને આ સર્વાંગ થી ઓમ ધ્વનિ છૂટે. હવે એ ઓમ ધ્વનિ સાંભળીને ગંધર્વ પરમાત્મા અંતર મુહૂર્તમાં દ્વાદશાંગ ની રચના કરે, મૂળ માર્ગ ને ગ્રહણ કરે છે, વાત ને ગ્રહણ કરે છે. એ વસ્તુ વ્યવસ્થા, એ વિશ્વની વ્યવસ્થા, એ 6 દ્રવ્ય ની સ્વતંત્રતા, એ 7 તત્વ ની ભિન્નતા, એ એક એક સિદ્ધાંત ક્રમબદ્ધ પર્યાયાદી, અણુ અણુ કણ કણ જન જન ની જે ભિન્નતા સ્વતંત્રતા છે, નિમિત્ત ઉપાદાન, કર્મ સિદ્ધાંત, કર્મ થિયરી અને 3 લોક નું સ્વરૂપ, 5 પરાવર્તન આદિ નું સ્વરૂપ, 14 ગુણસ્થાન, માગણાસ્થાન, અભાવ ભાવ આદિ નું સ્વરૂપ આખું ગ્રહણ કરીને શાસ્ત્રોમાં આચાર્યો દ્વારા પછી લખાય છે. તો કરુણા સિંધુ અપાર, જેના નામ કરુણાનો સિંધુ એટલે કરુણાનો સાગર જ્ઞાનીઓના હૃદયમાં ઉછળે, જે રીતના માતાના હૃદયમાં માતૃત્વ ઉછળે ને બાળક પ્રત્યે, બાળકને જોઈને કેવું માતૃત્વ ઉછળે, લાગણી, કરુણા, દયા અને તો એ પ્રકારે જ્ઞાનીઓના હૃદયમાં. આ તો સારી વાત છે ને, સારી વાત આપણી માટે છે. એ ચતુર્ગ સ્થાનમાં આત્માનો અનુભવ કરે છે અને કર્યા પછી ઉપયોગ બહાર આવે છે, આવો વિકલ્પ આવે છે, આવો કરુણાનો ભાવ આવે છે, કે જે વસ્તુ, જે માર્ગ, જે નિધિ, જે નિધાન, જે ઐશ્વર્ય, જે અનુભૂતિ અમે પ્રાપ્ત કરી ને જગતના બધા જીવો પ્રાપ્ત કરે, તેવી કરુણા અંદરથી ઉતરે છે, અસ્થિરતાનો રાગ રહી જાય છે. અને એના કારણે 57 સ્થાન સુધી બુદ્ધિપૂર્વક આવો વિકલ્પ લખવાનો, કહેવાનો, સંબોધન કરવાનો, ઉપદેશ આપવાનો, દેશને આપવાનો રહી જાય. કરુણા સિંધુ અપારા અને નિષ્કારણ કરુણા, કોઈ કારણ વગર એટલે કે કોઈ સ્વાર્થ વગર, નિસ્વાર્થ કરુણા જગતના જીવો પાસે, શિષ્ય પાસે, સમાજ પાસે, અને કાંઈ નથી જોતું. અરે અંદરમાં પોતાની નિધિ મળી, નિજ નિધિ ને જે બતાવી, નિજ નિધિ નિજમાં જોઈ લીધી હોય અને પછી બતાવી હોય એને જગતના જીવો પાસે, લૌકિક નિધિની શું વાંચા હોય? અલૌકિક નિધિ પ્રાપ્ત થઈ ગઈ છે. કરુણા સિંધુ અપારા, તે અસ્થિરતાનો રાગ એમની માટે તો બાધક છે, એ તો અતિન્દ્રિય આનંદમાંથી બહાર નીકળીને આ રાગમાં આવ્યા, રાગરૂપની વૃત્તિમાં વળી રહ્યા છે, એમની માટે બાધક છે, પણ આપણી માટે સાધક થઈ ગયો, આપણી માટે એક વરદાન સાબિત થયું કે 57 સ્થાન સુધીના પ્રકારનો વિકલ્પ આવે. કુંકુન આચાર્ય દેવ ને વિદેહ ક્ષેત્ર જવાનો વિકલ્પ ન આવ્યો હોતો, ઓમ ધ્વનિ સાંભળવાનો વિકલ્પ ન આવ્યો હોતો, આદિના પરમાગમો ની રચના કરવાનો વિકલ્પ ન આવ્યો હોતો, 84 પાહુડી ની રચના કરી, વિચાર કરો, શતખંડાગમ ગ્રંથ ની ટીકા રહી છે પરિકર્મા નામની, તો આ બધો જે અંદરથી ભાવ આવે છે જગતના જીવો, અજ્ઞાની જીવોને માર્ગ બતાવવાનો, અને એ કરુણા કે અમે જે અમૃત પી રહ્યા છે તો જગતના જીવો ઝેર કેમ પીએ, અમે અમૃત ના ઘૂંટડા પી રહ્યા છે તો જગતના જીવો કશાય નહીં અગ્નિમાં કેમ મળે. તો એ જે આખો કરુણા નો ભાવ છે, કરુણા સિંધુ અપાર ઉછળે છે અંદર. જયારે આપણે કઈક સારું જોઈને આવ્યા હોય, કઈક ખાઈને આવ્યા હોય, કઈક જોઈને આવ્યા હોય, તો આપણા પ્રિયજન હોય, ઈષ્ટ કોઈ હોય આપણા નજીક ના, તો આપણને કેવો ભાવ થાય? હું આને જઈને કહીશ, હું આને જઈને કહીશ, હું આને જઈને વર્ણન કરીશ, હું આને અહીંયા લઈ આવીશ, એને પણ બતાવીશ, એને પણ ખવડાવીશ. તો એવી રીતના જે અતિન્દ્રિય આનંદ નો રસ, અતિન્દ્રિય આનંદ નો સ્વાદ, અતિન્દ્રિય આનંદ ના ભોજન, અમૃત ના ભોજન, નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદ ની અંદર ની જે અલૌકિક દશા છે, એ દશાને ભોગવી ના આવે છે બહાર, તો બહાર આવશે તો શું થશે? ઉપયોગ આત્મા માંથી બહાર આવશે તો શુભ વિકલ્પ જ આવશે ને, શુભ અશુભ ભાવ આવશે, અશુભ ભાવ તો આવે છે. ઠીક છે, ભૂમિકા અનુસાર ચોથા ગુણસ્થાન પંચમ ગુણસ્થાન, પણ કરુણા નો ભાવ જગત તજીતા ગુરદેશી સમયસાર થી મળ્યું, અંદર નો સમયસાર એનો સ્વાધ્યાય કરીને, પછી અંદર નો સમયસાર જોયો, દ્રવ્ય સમયસાર નો અભ્યાસ કરીને ભાવ સમયસાર ના દર્શન કર્યા, પછી 45 વર્ષ શું કહ્યું? કેવી કરુણા ઉછળી! એને વિકલ્પ ના એવો હતો, ગુણસ્થાનની આવી વ્યવસ્થા ન હોતો, શ્રદ્ધા સમય થયા પછી અસ્થિરતાનો રાગ ન હોતો, ચારિત્રની પણ કમજોરી બધી દૂર થઈ ગયો, તો તરત જ કેવળ જ્ઞાન થઈ ગયો, તો તરત મોક્ષ ગયા ગયા હોતો, તરત મન વચન કાયથી પણ રહિત થઈ ગયા હોતો, હોત તો નો વિચાર કરો. નથી થતા એ વાત અલગ છે, નથી થવાના, કારણ કે ગુણસ્થાન નું સ્વરૂપ એ પ્રકારે, પરિણામો નું સ્વરૂપ એ પ્રકારે, શ્રદ્ધા ચારિત્ર નું સ્વરૂપ એ પ્રકારે. પણ અગર એવું થઈ ગયું હોત તો આપણને માર્ગ કેવી રીતના હોય ખબર પડે? આખો માર્ગ પ્રશસ્ત કેવી રીતના થાય? તીર્થની સ્થાપના કેવી રીતના થાય? તો એ રીતે આખી ગાથા 124 ની છે. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. રોજ આ ગાથા ગાવા જેવી, રોજ આ ગાથા ગાવા જેવી છે, આનો અભ્યાસ કરવા જેવી, આની મહિમા લાવવા જેવી. આ પામર પર પ્રભુ કર્યો, હે પ્રભુ આપ તો મારી માટે આ કળિયુગ ના ભગવાન છો. જ્ઞાનીઓને કહે છે અતિશયોક્તિ નથી, સમજે અતિશયોક્તિ લાગશે, પણ ખરેખર ભગવાન નો માર્ગ બતાવવાના તો આ કાળમાં જ્ઞાનીઓ છે. ભગવાન નું સ્થાન ભગવાન ના સ્થાન માં છે, જ્ઞાની જ્ઞાની ના સ્થાને છે, એનો કોઈ ઓલો નથી ભાવ. પરંતુ એક વિચાર કરીએ કે જે ભગવાન ની વાણી નું જે રહસ્ય છે, ઓમ ધ્વનિ નું જે રહસ્ય છે, એને બતાવવા વાળા કાળમાં કોણ છે? અને જેવી રીતના એક એક્ઝામ્પલ છે, સમજવાની કોશિશ કરજો. જે રીતના કોઈ સમાચાર, શુભ સમાચાર કોઈ પોસ્ટમેન લઈને આવે તો આપણે એને પણ મીઠાઈ ખવડાવે, આપણને પોસ્ટમેન પછી પણ એવો ભાવ આવે. જયારે તું આવા સમાચાર લઈએ, જ્યાં દૂત આવતા હતા ને પહેલા, તો જે દૂત આવતા હતા સમાચાર લઈને રાજાના દરબારમાં, ચક્રવર્તીઓના દરબારમાં, તો એ સમાચાર જેવી રીતના આદિના ભગવાનને કેવળ જ્ઞાન થયું, ચક્ર રત્ન ની પ્રાપ્તિ થઈ, પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ, એ દૂત આવીને સમાચાર લઈને આવ્યો, તો એ ચક્રવર્તી ને દૂધ પ્રત્યે પણ એવો ભાવ આવ્યો કે દૂધ ને પણ માળા પહેરાવી અને દાન આપ્યું અને સોનાની મોહર આપીને આપે ને. તો એવી રીતના અહીંયા આપી માટે જ્ઞાની કે છે, અમે તો દૂધ બનીને આવ્યા, અમે તો ભગવાનના દૂત છે, અમે તો ભગવાનનો સંદેશો લઈને આવ્યા, અમે તો તમારા સુધીને સત્ય સંદેશો પહોંચાડવા આવ્યા. હવે જે જે ભગવાન જે લેટર હોય અને આપણે કોઈને વાંચતા ન આવડતું અને પોસ્ટમેન આવે અને કે આપકે નામથી ચિઠ્ઠી હૈ, તો આપણે પોસ્ટમેન એમ કહીએ ને કે તમે વાંચી આપો ને, અમને તો વાંચતા નથી આવડતું. તો એ વાંચી આપે તો શું વાંચે? પોસ્ટમેન એના ઘરનું કઈ નાખે, એના એના મનની કઈ વાત નાખે, કે જે હોય એ વાંચે ને પોસ્ટમેન લેટરમાં જે લખ્યું છે વાંચે. તે રીતના જ્ઞાનીઓ અંદરમાં જે માર્ગ અનુભવી આવ્યા, જે સ્વરૂપ અનુભવી આવ્યા, જે વાણી સાંભળી આવ્યા, અને એને જેમ છે પોતાના ઘરનું કાંઈ ઉમેર્યા વગર, પોતાનો અભિપ્રાય પોતાનો ભાવ ઉમેર્યા વગર, જેવું સ્વરૂપ છે આત્મદર્શન, અને જેવું અંદરમાં કહ્યું એવું સ્વરૂપ, જે સાંભળ્યું પરંપરા ગુરુએ, પરંપરા ગુરુ દ્વારા, પરાપર ગુરુ આવે છે ને, આગળનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ જે સાંભળ્યો, એને અનુભવ કરીને પ્રમાણ કરીને જેમ છે એમ કી. તો આ પામર ઉપર આપનો, અમારા જેવા પામર ઉપર, હે જ્ઞાનીઓ, હે ધર્માત્માઓ, હે ગુરુજનો, હે પ્રભુ, હે ભગવાન, આહા આપનો અમારા પર અનંત અહો અહો અનંત ઉપકાર વર્ષે. અગેન અહો 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 ઉપકાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, આપનો અનંત ઉપકાર. અરે એક રોડ ક્રોસ કરાવે ને કોઈ અંધ વ્યક્તિને, અને તો એને પણ એના પર ઉપકાર લાગે, એને થેન્ક યુ કે, એને ઉપકાર લાગે. આપણે ઘણી વાર ટ્રેન જતા હોય પ્લેટફોર્મ પર અને બ્લાઇન્ડ વ્યક્તિ હોય તો આપણે એને માર્ગ આપીએ ને, આપણે રસ્તો બતાવીએ, આપણે ગાઈડ કરીએ તો એને ઉપકાર લાગે. તો આ તો સંસાર ભવ ભ્રમણ ભવ પરાવર્તનો અને ચાર ગતિ 84 લાખ કેમીઓમાંથી અનંતકાળ માટે છૂટવાની જે આખી વિધિ છે, જે આપણું મૂળ સ્વરૂપ છે એનું પરિચય આપણને કરાવે, સમજાય છે? તો એવા ગુરુઓ પ્રત્યે શિષ્યને અહો ભાવ કેમ ના, ભક્તિનો ભાવ કેમ ના, સમર્પણનો ભાવ કેમ ના, ખ્યાલ આવે છે? તો બહુ સરસ 124 નંબરની ગાથામાં શું વાત આવી, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. હવે આમાં પ્રભુ, ગુરુ, જ્ઞાનીઓ, ધર્માત્માઓ, પ્રત્યક્ષ જ્ઞાની અને પરોક્ષ જ્ઞાનીઓ, તીર્થંકરો બધા લઈ લેવા. અને સિદ્ધ ભગવાન નો આપણા ઉપર ઉપકાર છે કે નહીં, આમાં સિદ્ધ ભગવાન આવે કે નહીં, એ તો ઉપદેશ નથી આપતા ને. સિદ્ધ ભગવાન નું પણ આપણા ઉપર ઉપકાર, કેમ કે સિદ્ધો નું પણ જે સ્વરૂપ છે એનું ચિંતન, એને ધ્યાવીને એનું જેવું સ્વરૂપ છે એવો તો મારો મૂળ સ્વભાવ છે. સિદ્ધ દશા તો આપણી સાધ્ય દશા છે, અલ્ટિમેટ મોક્ષ દશા, કઈ દશા રૂપે આપણે પરિણમો છે. અને આદર્શ તુમી હે સિદ્ધ ભગવાન, આદર્શ તુમી મેરે, અશરીરી સિદ્ધ ભગવાન, આદર્શ તુમી મેરે, સાધ્ય તુમી મેરે. તો એ જે સિદ્ધ ભગવાન છે એનું પણ સ્વરૂપ આ દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ થી રહી અવ્યાબાદ સુખની પ્રાપ્તિ જેમને પરિણતિમાં કહી છે, એવી સિદ્ધ દશા ધ્રુવ અચલ અરૂપમ અને એવી જે દશા પ્રગટ કરી છે એ દશા પણ આપણી માટે આદર્શ, એ મૌન ઉપદેશ આપે, આપણને ઉપદેશ આપે છે કે જો હું આત્મા આજે લોકના અગ્ર ભાગમાં જઈને તનુવા સલયમાં જઈને અનંતકાળ સુધી શરીર વગર, કર્મ વગર, ઘર કુટુંબ પરિવાર વગર, ઉદય વગર, કોઈ પણ ઇન્દ્રિય વગર, સંયોગો વગર, સાધન વગર અનંતકાળ હું રહી શકું છું એવી મારામાં સામર્થ્ય, આખું મૂળ સ્વરૂપ ઉભરાઈને બહાર આવ્યું ને, શરીરમાંથી બંધનમાંથી છૂટ્યું, તો મૂળ સ્વરૂપના દર્શન આપણને શિવ ભગવાનના દર્શન કરતા થાય. તો મૂળ સ્વરૂપ જે આવું તારું સ્વાવલંબી સ્વરૂપ છે, તું પરાવલંબી નથી, પરાધીન તત્વ નથી, તું સ્વાધીન તત્વ છે. એટલે અનંતકાળ શરીર વગર એ આત્મા રહેશે કે નહીં? ખરેખર તો હમણાં પણ શરીર વગર જ જીવી રહ્યો છે, ચૈતન્ય ભાવ પ્રાંતિ જીવી રહ્યો છે. એટલે આપણને પ્રૂફ કરીને બતાવે છે, આપણને સાબિત કરીને બતાવે છે કે જો તું શરીરથી રહી છો, જો તું કર્મોથી રહી છો, જો તું સંસારમાં આ બધા સાધનોથી રહી છો, તું પરાધીનતા પોતાને તું પરાધીન માને છે, પરાધીનતાનો અનુભવ કરે છે, અને અનુભવ કરવા યોગ્ય નથી, તો એવા સિદ્ધ ભગવાન પણ આપણને ઉપદેશ આપે છે. અરિયન ભગવાન તો કે અરિયન ભગવાન કે છે જો આ સમો શરણ છે, ઓમ વની છે, અતિશયો છે બધા, પછી પરમોદારી શરીર છે, વિહાર છે, આ બધું હોવા છતાં સના હા હા હું આ બધાના અધીન નથી, દેહ છતાં જેની દશા વર્તે દેહાથી, જ્ઞાનીઓ માટે ભગવંતો માટે આ વાત છે ને કે દેહ છતાં જેની દશા, સમજાય છે? તો એ ભગવાન જે છે એ અરિયન ભગવાન છે. તો અરિયન ભગવાન કેવા શું બતાવે, શું સંદેશો આપે છે આપણને, કે બધાની વચ્ચે રહેવા છતાં સૌથી વધારે સાતિશય પુણ્ય નો ઉદય, એટલે સાતા નો ઉદય કોને હોય, અરિયન ભગવાન તીર્થંકર પ્રકૃતિ 13મા ગુણ સ્થાને, સમજાય છે? એ 13મા ગુણ સ્થાને તીર્થંકર પ્રકૃતિ નો ઉદય આવે છે. તો ઉત્કૃષ્ટ સાતા નો ઉદય છે અને એ ઉદય ની વચ્ચે પણ મોહ રહિત, કશાય રહિત, રાગદ્વેષ રહિત એ જે અરિયન ભગવાન છે એ વિચરાતા સર્વજ્ઞતા નો આનંદ નો અનંત સુખ નો અનુભવ કરે છે. આ હા, તો એવી રીતના અહો અહો શ્રી સદગુરુ, જ્ઞાનીઓ, ચક્રવર્તીઓ, સ્વધર્મેન્દ્ર, સતીઓ, મુનિરાજો, આ બધા પણ આહા હા આપણા ઉપર શું કરે છે, અનંત ઉપકાર, જીવન જીવીને બતાવે છે, સતીઓએ જીવન જીવીને બતાવે, ખ્યાલ આવે? બહુ સરસ આ ગાથા આવી, આગળ વધી જાઓ 125 ગાથા. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌરી, તે તો પ્રભુએ આપ્યો વર્તુ જે ચરણાધીન. બહુ સરસ ગાથા. શું પ્રભુ ચરણ કને ધરું, શું છું હવે અંદર થી કયા, મને કઈક આપવું છે, જેને આપણને હેલ્પ કહી લે ને, લૌકિકમાં મદદ કરી હોય ને આપણને, કોઈ પ્રોબ્લેમ માંથી આપણને બહાર કાઢ્યા હોય, કોઈ ગાઈડન્સ આપ્યું હોય, તો આપણને શું થાય, આપણને એમ થાય ને કે આપણે કઈક આપીએ, એક ગિફ્ટ આપીએ, અને કઈક તોફો આપીએ, કઈક કઈક તો આપીએ. તો અહીંયા આ શું પ્રભુ ચરણ હવે પૂછે છે, પ્રભુને પૂછે છે, પ્રભુ આપના ચરણમાં શું થયું, આત્માથી સૌની એક આત્મ તત્વ જે આપે મને બતાવ્યો, આવો ઉત્કૃષ્ટ આત્મ તત્વની સામે આખું જગત આખા જગત ની બધી વસ્તુઓ બધી સામગ્રી કેવી લાગે છે મને? તો કે તુચ્છ લાગે છે. આત્મા થી સૌ લીન, કોઈ દમ નથી. આપણે કોઈ વીઆઈટી ના ઘરે જતા હોય, કોઈ બહુ મોટા માણસો હોય અને કોઈ એકદમ બહુ જ આપણે કહીએ ને કે પ્રેસ્ટીજિયસ પીપલ ના ઘરે જતા હોય, તો આપણે શું લઈ જશું? બેસિંગ ઘરે લઈ જશું, શું લઈ જશું? તો કે કઈક સારું લઈ જવું પડશે, કઈક સારું લઈ જવું પડશે, કઈક સારું લઈ જવું પડશે. એટલે આપણને થાય ને કે કઈક સારું લઈ જવું પડશે. એવી રીતના આવા આવા સદગુરુ ના ચરણે હું શું સમર્પિત કરું? હવે જોવા ગયો, કઈ લેવા ગયો, કઈક વિચારવા ગયો, તો હા બધી વસ્તુ આપે જે મને આત્મા બતાવ્યો, આપે જે મને શુદ્ધાત્મા બતાવ્યો, અનુગ્રહ કરીને આવા ઉપકાર આપનો અમારા ઉપર. એકત્વ વિભક્ત ભગવાન આત્માને આપે જે નિજ વૈભવથી દર્શાવ્યો, જે ભગવાન આત્માના ગીત ગાયા, અમારા વખાણ કર્યા, જે શુદ્ધાત્માને ઉપલબ્ધ કરાયો, મારી નિધિ મને ઉપલબ્ધ કરાવી, મારો પરિચય મને કરાયો, મારી ઓળખાણ મને કરાવી, આહા. તો આત્માથી સૌની શું ધરું? બધું આત્માથી, તો આત્માની સામે, શુદ્ધાત્માની સામે, પરમાત્માની સામે, ગાયક ભાવની સામે, પ્રાણામિક ભાવની સામે, બધું તુચ્છ છે, હીન છે, કઈ કિંમત નથી. તે તો પ્રભુએ આપ્યો. હવે આવો આત્મા આપે મને આપ્યો, આવો આત્મા તો આપે મને આપ્યો, તો હવે કે છે વર્તું ચરણાધીન. તો હવે એ આત્મા આપના આધીન, આપના ચરણોના આધીન વર્તે. એટલે એ કોઈ પરાધીનતા, કોઈ સેવક બનીને રહેશે, ભક્ત બનીને રહેશે, એવી કોઈ હીનતા, દીનતા, પરાધીનતા ની વાત નથી. પણ અહીંયા શિષ્ય એવી ભાવના ભાવે છે, શું ભાવના ભાવે છે? કે હું આપના આધીન, ચરણોના આધીન, એટલે કે આપે બતાવેલો માર્ગ, આપની આજ્ઞા, આપનો ઉપદેશ, આપનો સંદેશો, આપની શિક્ષા, આપનો બોધ, આપની દેશના, આપે જે શીખડાયું, ભણાયું, સમજાયું, એવી વાતને, તત્વને હું મારા અંતરંગમાં ધારીને આપના આધીન રહીશ, અને અંતરમાં સ્વરૂપના આધીન રહીશ, બહારમાં આપના આધીન રહીશ. સંયોગો, વિષય કષાય, ઇન્દ્રિયના વિષયો, પુણ્ય પાપના ઉદયોના આધીન હું હવે ત્રણ કાળમાં નહીં થાવ, કારણ કે આપે મને જગતની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુ બતાવી દીધી. એની સામે આ બધું તુચ્છ લાગે, સમજાય છે? 2000 રૂપિયા ડઝન કેરી હોય આપું, 2000 રૂપિયા ડઝન ની જે કેરી આપું હોય, હવે એને ખાઓ, એનો સ્વાદ લો, હવે એની સામે 500 રૂપિયા ડઝન એકદમ ચાલુ ચીલી કેરી હોય, હા, એવી ક્વોલિટી ની, હીન ક્વોલિટી, હવે ભાવે બોલો. એક વાર જે 2000 રૂપિયા ડઝન, 3000 રૂપિયા ડઝન કેરી ખાધી હોય, ટોપ ક્વોલિટી, એકદમ ટોપ ટોપ નો માલ, દુકાન વાળા તમે કે ને એ ટોપ નો માલ છે, ટોપ નો માલ છે, આવો માલ નહીં મળે તમને, પોઈન્ટ સમજાય છે? તો હવે એવી કેરી ખાધી હોય તો હવે બીજી કોઈ કેરી ભાવે નહીં ને, તો શું કરે? આખું સીઝન શું કરે? એક જ કેરી વાળાને મંજાવી દે ને કે ભાઈ તું જ આપજે, બીજે ક્યાંય હવે નજર જ ના કરે, દ્રષ્ટિ જ ના કરે, વિચાર જ ના કરે બીજે ક્યાંયથી લેવાય, કારણ કે એ ફાવી ગઈ, ભાવી ગઈ, અને એના જેવો સ્વાદ હવે ક્યાંય બીજે મળતો નથી. તો એવી રીતના આહા, જે આત્મતત્વ એનો આશ્રય લઈને જે સુખ, જે શાંતિ, જે આનંદની અનુભૂતિ અંદરમાં થઈ, હવે એવી અનુભૂતિની સામે, એ આત્મતત્વની સામે, અનાદિ અનંત શુદ્ધ આત્માની સામે, આવી પ્રભુ વસ્તુની સામે, પ્રભુત્વ શક્તિ, આદિ અનંત શક્તિ, વિભુત્વ અને સ્વતંત્રતાથી શોભાયમાન એવું તારું જે સ્વરૂપ છે, એને બતાવવા વાળા ગુરુ, એવું તત્વ, એની સામે હવે જગતની બધી વસ્તુ કેવી લાગે છે? હીન લાગે. આત્મા થી સૌ હીન, અને તે તો પ્રભુએ આપ્યો. આવો આત્મા તો આપે મને બતાવ્યો, તો બસ હવે આ આત્મા હું પાછો આપના ચરણોમાં સમર્પિત કરું. આપે જે આત્મા બતાવ્યો, એ જ આત્મા હવે નિર્ણય કરે છે કે હવે જેટલું જીવન આ મનુષ્ય ભાવનું છે, જેટલા શેષ વર્ષો બાકી છે, જેટલો કાળ બાકી છે, જેટલું આયુ બાકી છે, આપના ચરણના આધીન રહીને હું વર્તીશ, આપના માર્ગ, આપે બતાવેલા માર્ગ ઉપર ચાલીશ, આપની આજ્ઞાનું પાલન કરીશ. અને આપની આજ્ઞા શું છે? કે તું પોતાને પ્રભુજો, મારા આધીન નહીં રહે, એ જ આપની આજ્ઞા છે, એ જ આપનો સંદેશો છે કે તું પોતાને પ્રભુ માન, તું પોતાને પામર નહીં માન. તો હવે હું પોતાને પામર નહીં માનું, દીનહીન નહીં માનું, તુચ્છ આત્માથી ભિન્ન તુચ્છ વસ્તુઓનો મોહ, આકર્ષણ નહીં કરું, અને આપના આધીન રહીશ, એવી અહીંયા ભાવના ભાવે. તો બે ગાથા થઈ. 125 ગાથા સુધી આપણે વાત કરી. હવે 26 અને 27 કરી લઈએ એટલે આખો ચેપ્ટર પૂરો થશે. હવે ઉક્ત સંહાર ચાલુ થશે, બસ હવે થોડીક છેલ્લી ગાથાઓ છે એ થઈ જશે એટલે આપણી આખી આત્મસિદ્ધિનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આપણો પૂર્ણ થશે. આદિ હાદિ આજથી દેહાદિ, હું દેહ મન, દેહ એટલે કાયા, મન વચન કાયા. હવે અગેન એનાથી કનેક્ટેડ ગાથા છે. આદેહાદી આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું દેહ પ્રભુ નો દીન. આ કેવા માને છે શિષ્ય પોતાને, જે શિષ્યને આત્મજ્ઞાન થઈ જાય ને, સ્વરૂપ જ્ઞાન થઈ જાય ને, શિષ્ય પણ ગુરુની જેમ પ્રવચન કરતો થઈ જાય અને શિષ્યને પણ વાણીને એવો યોગ હોય, એવો પ્રભાવ હોય, એવું સ્વરૂપક્ષમ હોય, ધારણા જ્ઞાન હોય, આત્મજ્ઞાન થઈ જાય, તો શિષ્ય પોતાને પોતાને પોતાના અભિમાન અને ઘમંડ નથી કરતો. એ શિષ્ય આટલો આગળ વધવા છતાં પણ પોતાને ગુરુની સામે દીન માને છે. લઘુતા, આ લઘુતા છે, આ પરાધીનતા નથી, આ લઘુતા છે. લઘુતા અને પરાધીનતામાં ફરક છે. પરાધીન થઈને સહયોગ અને વિષય કષાયના અધીન થઈને આપણે દુઃખનો અનુભવ કરીએ, અને લઘુતાનો અર્થ ગુરુના ચરણોમાં રહીને, આધીન રહીને, એની આજ્ઞામાં રહીને શિષ્ય પ્રભુતાનો અનુભવ કરે. લઘુતામાં પણ પ્રભુતાનો અનુભવ કરે, ગુરુની સામે લઘુતા અને સ્વરૂપની અંદરમાં પ્રભુતાનો ભાવ ભાષણ અંદરમાં ભાવ જ. લઘુતા અને દીનતામાં ફરક છે. પકડજો પોઈન્ટ, તો શું કીધું? આ દેહાદી આજથી, 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 આ ઘડીથી, આ સમયથી, હમણાંથી, મન વચન કાય, મારો આખો આત્મા આપના ચરણોમાં આહા સમર્પિત છે. આપની માટે આપની સેવા, આપની ભક્તિ, આપની શુશ્રુષા અને આપને સમાધિ માટે, આપને સમાધિ કરાવવા માટે હું તૈયાર છું. બોલો, શિષ્ય એવા હોય કે જે ગુરુને સમાધિ મરણ કરાવે, જે અંત સમયમાં ગુરુની જાગૃતિ જાળવી રાખે, ગુરુને તત્વનો ઉપદેશ આપે. ઘણીવાર એવું થાય કે શિષ્ય ગુરુને ઉપદેશ આપવો પડે, આખું જીવન તો ગુરુનો ઉપદેશ સાંભળ્યો, ગુરુની શીખ સાંભળી, હવે ગુરુની સામે ગુરુના બાજુમાં પિલર બનીને, ગુરુનો પીઠબળ બનીને એ શિષ્ય ઉભો રહે. કેટલા આપણે ઉદાહરણ જોયા છે, આચાર્યો, આચાર્ય પરમેશી હોય, આચાર્ય પદ છોડી દે અને સામાન્ય સાધુ પદ અંગીકાર કરે, પછી સમાધિ મરણમાં અને મરણતુલ્ય અવસ્થામાં હોય, શરીર જીર્ણ શીર્ણ થઈ ગયો, અને જે શિષ્ય હોય મુનિરાજો હોય સંઘના આજુબાજુ બેસીને, દ્રશ્ય જોયું છે ને સમાધિ મરણ નું, તો કે આજુબાજુ બેસીને ઉપદેશ આપે, આજુબાજુ બેસીને ઉપદેશ એટલે કે આજુબાજુ બેસીને ભેદજ્ઞાન કરાવે, એની જાગૃતિ જાળવી રાખે, ભેદજ્ઞાન નો અભ્યાસ કરાવે, એમને શરીર સંસાર શરીર ભોગોનું સ્વરૂપ વારંવાર મારા ભાવના દ્વારા સમાધિ દ્વારા હું વારંવાર એ જાગૃતિ, વારંવાર એ જ વાત, એ જ ચિંતન, એ જ મનન, એ જ ગોલન, એ જ વાણી, એ જ ચર્ચા, એ જ વાર્તા, એ જ આખો માહોલ. આહા, આચાર્ય પરમેશી સેવાએ પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થયા, પણ કદાચ થોડી અસ્થિરતા જન્ય થોડી કમજોરી આવી જાય, કદાચ આવી જાય ભૂમિકા તેમને બળ આપે. તે રીતે આ દાસ દાસ, હું તો દાસ છું તે પ્રભુ નો, હું તો દાસાનું દાસ છું, હું તો દાસ નો દાસ છું. એટલે કુનકુન આચાર્ય છે, એમના ગુરુ, એમના શિષ્ય છે ગુરુદેવ. આપણે તો કુનકુન આચાર્ય દેવ ના શિષ્ય ના દાસ ના દાસ છે, સમજાય છે? તીર્થંકર પરમાત્મા ના ભક્ત છે કુનકુન આચાર્ય, કુનકુન આચાર્ય ના ભક્ત છે ગુરુદેવ, અને આપણે ગુરુદેવ ના ભક્ત છે. આપણે તો દાસ ના દાસ ના દાસ છે. દાસ દાસ, હું તો દાસ છું, આ હું તો દાસ છું, હું તો પામર છું, તો આ હદીન છું આપની સામે, આપના જ્ઞાનની સામે, આપની પ્રભુતાની સામે, આત્મા આત્મ આપના આત્મજ્ઞાનની સામે, આપના સુરક્ષમ જ્ઞાનની સામે. હા હા, હું તો કાંઈ નથી. એવી લઘુતા, એવી અંદરથી દીનતા, અગેન દીનતા લઘુતા એટલે પામરતા નહીં, પરાધીનતા નહીં, હતાશનો ભાવ નહીં, નેગેટિવ નહીં, સમજાય છે? આ એક પાત્રતા છે, આ એક શિષ્યની પાત્રતા છે. એ શિષ્ય પોતાને કેવો માને છે, તો કે શિષ્ય ગુરુની સામે, પ્રભુની સામે પોતાને કાંઈ નથી માનતો. ભલે અંદરમાં આત્મજ્ઞાની છે, ભલે અંદરમાં આત્મજ્ઞાન પ્રગટ થયું છે, ભલે અંદરમાં પોતાના સ્વરૂપનું સંવેદન પ્રગટ થયું છે, એ પોતે મોક્ષ માર્ગી છે, તો પણ ગુરુની સામે શિષ્ય કહે છે કે આહા, હું તો દાસ નો દાસ. પોઈન્ટ સમજાય છે? તો કેટલી સરસ ગાથાઓ આપણે હમણાં સુધી કહી, આપણે 4 ગાથાનો સ્વાધ્યાય હમણાં સુધી કહ્યો. મોક્ષ કયો નિજ શુદ્ધતા, 123, 24, 25, 26. બરાબર. એક વાર એને રિવાઇઝ કરીને પછી આગળ આપણે એક ગાથા લઈશું. જો મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ તને ધરું આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધી. બહુ આના ભાવ બહુ ઊંડા છે. જે આપણે કહીએ ને કે જગતમાં જે સર્વોત્કૃષ્ટ વસ્તુ છે કોણ છે? સર્વોત્કૃષ્ટ ઉત્તમ મંગળ શરણરૂપ કોણ છે જગતમાં? આપણી માટે પ્રત્યેક જીવ માટે ખરેખર નિશ્ચય શરણ નિશ્ચય મંગળ નિશ્ચય ઉત્તમ કોણ છે? પ્રત્યેક જીવ માટે ઉત્કૃષ્ટ તત્વ ઉત્કૃષ્ટ વસ્તુ શું છે? એ પોતાનો શુદ્ધાત્મા. જેની એને અનાધિકારથી ખબર નથી, જેની એને અનાધિકારથી જેનો પરિચય નથી, જેનું એક સમય માટે પણ અનાધિકારથી લક્ષ્ય કહ્યું નથી, એવો જે અંદરમાં પોતાનો શુદ્ધાત્મા છે, કારણ પરમાત્મા છે, ભગવાન આત્મા છે, એવા ભગવાન આત્માને બતાવવાળા ગુરુ છે. હવે બહુ સરસ આવી ને 125 નંબર ની વાત. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહી. બોલો ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી છે ભો કાગ બીજ સમગિનત હે સમ્યક દ્રષ્ટિ લો. ચક્રવર્તી ની જે સંપદા છે આત્માની સામે તો કે કાંઈ નથી, ઇન્દ્ર તરીકે ગો તો કે કાંઈ નથી. ચક્રવર્તી કોઈ પાપના ઉદયમાં જંગલમાં દીક્ષા લઈને નથી ચાલ્યા. ચક્રવર્તીનો પુણ્યનો ઉદય છાંઠ બાટ બધું એમને સાતાનો કુલ ઉદય. છ ખંડની વિભૂતિ છે, એનો સ્વામી છે, છાનુજા રાની છે, જે પણ ભારમાં બધું છે બધું છે. બધું હોવા છતાં પણ આત્માથી સૌહીન, આત્માથી સૌહીન. આપણે આત્માને છોડીને આપણને બધું જ મહાન અને આકર્ષણ નું કેન્દ્ર લાગે. અને જ્ઞાનીને આત્માથી સૌહીન, આ બધું આત્માની સામે સૌહીન, બધું હીન લાગે છે, બધું તુચ્છ લાગે છે, બધું કર્ણવત લાગે છે, બધું ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર તરીકે બહુ કાગ બીક સમજીને છે. તમને કાગડાની બીક સમાન લાગે છે, એની કોઈ મહત્તા નથી લાગતી, એની મહિમા નથી આવતી. એટલે તો કેટલી સરસ બંધ અધિકારમાં ગાથાઓ છે કે બધું હોવા છતાં પણ જ્ઞાની બંધાતા નથી. મન વચન કાયની પ્રવૃત્તિ છે, બહારમાં કર્મના ઉદય છે, યોગ છે, બધું છે તો પણ જ્ઞાની બંધાતા કેમ નથી? કારણ કે આત્માથી આ બધું કેવું લાગે છે? ભિન્ન લાગે છે, હીન લાગે છે, અને આત્મામાં બધાનો અભાવ લાગે છે. પરમાણુ માત્ર પ્રત્યે પણ જ્ઞાનીને એકત્વ થતું નથી. પરમાણુ માત્ર છે ને, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન નહીં કઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી. બહુ સરસ આ 125 નંબર ની ગાથા આવી. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યું. જે સ્વરૂપ સમજાય વિના પામ્યું દુઃખાનંદ, સ્વરૂપ તો પ્રભુએ સમજાયું. ચાર અનિયોગ નું તાત્પર્ય શું? એક એક અનિયોગ આપણને ક્યાં લઈ જાય? એક એક જીવવાળીના વાક્ય આપણને ક્યાં લઈ જાય? શું કરાવે? એક તો ભેદ વિજ્ઞાન કરાવે છે, આપણો પરિચય કરાવે છે, પરથી એકત્વ તોડાવે છે. જે તારું નથી, જેનો તું કરતા નથી, જેનો તું ભોગતા નથી, જેનો તું સ્વામી નથી, જેના તું આધીન નથી, એવા પરદ્રવ્ય પ્રત્યેનું એકત્વ મમત્વ તોડાવે છે, પોતામાં એકત્વ મમત્વ સ્થાપિત કરાવે છે. તું તારા પ્રણામનો કરતા છે, તું તારા પ્રણામનો ભોગતા છે, તું તારા આનંદનો કરતા છે, તું તારા આનંદનો ભોગતા છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વિજય, અનંત દાન, અનંત ભોગ, અનંત ભોગ, અનંત કાળ માટે અનંત આનંદનો ઉપભોગ, ભોગ ઉપભોગ, ભોગ ઉપભોગ અનંત કાળ માટે કરે એવી તારી પર્યાયની સામર્થ છે. અરે તારા અંદરમાં જે સુખ છે, તારા અંદરમાં જે આનંદ છે, પ્રભુતા છે, એને ભોગવવાનો અધિકાર કોને છે? મને કહો. તારી પર્યાય નથી, કેમ કે વેદન પર્યાયમાં થાય છે. સમજાય છે? વેદન પર્યાયમાં થાય, લક્ષ્ય દ્રવ્યનું હોય, દ્રવ્યનું લક્ષ્ય અને વેદન પર્યાય. કાલે જ બુદ્ધિશ્રીના પ્રવચન કેટલી ભિન્નતા કેટલી સ્વતંત્રતા દ્રવ્યગુણ પર્યાય ની આવી હતી. દ્રવ્ય પર્યાય માં આવતો નથી, પર્યાય દ્રવ્ય માં જતી નથી, પર્યાય પર્યાય માં રહીને, દ્રવ્ય દ્રવ્ય માં રહીને, પર્યાય પર્યાય માં રહીને દ્રવ્ય નો અનુભવ કરે છે, દ્રવ્ય નું વેદન કરે છે. વેદન કરે છે, હું દ્રવ્ય છું એવું વેદન કરે છે. એટલે દ્રવ્ય ની જે સામર્થ્ય છે એને ફીલ કરે છે, અને સામર્થ દ્રવ્ય ની છે, હું પર્યાય છું એવો ભેદ નહીં, મારી સામર્થ છે, હું આવો છું, હું આવો છું એવું અંદર થી જોડાણ છે. તો શું પ્રભુ ચરણ કને ધરું આત્મા થી સૌની, તે તો પ્રભુએ આપ્યું વર્તુ ચરણાધી. હવે એવો આત્મા આપે મને આપ્યો, અને આત્મા આખા વિશ્વમાં ઉત્કૃષ્ટ તત્વ છે, ઉત્કૃષ્ટ વસ્તુ છે. અને આત્માની સામે તમારી સામે કાંઈ પણ ધરવું તે બધું તુચ્છ છે, એની તમને મહિમા નથી, તમે એનો મોહ છોડી બેઠા છે. હવે બોલો, ચક્રવર્તીને જઈને આત્મજ્ઞાની ચક્રવર્તી હોય કે કોઈ આત્મજ્ઞાની રાજા હોય, આત્મજ્ઞાની ચક્રવર્તીને તમે જઈને 1 કિલો પેંડા આપો તો એને 1 કિલો પેંડા ની શું કિંમત આવે? ટોપમાં ટોપ પેંડા, ટોપમાં ટોપ મીઠાઈ, ટોપમાં ટોપ વાંગીઓ, ટોપમાં ટોપ કોઈ લૌકિક વસ્તુ આપશો એને શું કિંમત આવે? એક લૌકિક થી વાત કરી, ચક્રવર્તી પાસે જે વસ્તુઓ છે બહારની, જે આત્મજ્ઞાન છોડો, આત્માનો આનંદ છોડો, આત્મા છોડો, બહારની વસ્તુ. હવે આપણે ઘણી વાર કે હવે અમને ઘરે શું લઈ જવું? અમને ઘરે તો બધું જ છે, અમની પાસે તો બધું જ છે. ઘણી વાર આપણે કોઈના ઘરે જઈએ તો આપણને એ વિચાર આવે કે અમને ઘરે શું લઈ જવું, અમને ઘરે તો બધું જ છે. હવે એમની પાસે છે એવું તો આપણે લઈ પણ નહીં શકીએ, એવી ચોઈસ, એવી વસ્તુ, એવી ક્વોલિટી, સમજાય છે? એવી રીતના આ શિષ્ય ગુરુને કહે છે, આહા શું પ્રભુ ચરણ કને ધરું, શું ધરું મને એમ થાય છે, હું તમને શું સમર્પિત કરી દઉં, શું આપું? સમજાય, આપનો અનંત ઉપકાર છે તો મને એમ થાય છે કંઈક આપવું પડે. બધું કંઈક લેવા જાઉં છું તો આત્માથી, કંઈક જોવા જાઉં છું, કંઈક વિચારું છું તો આત્માથી, સૌ હિન. હા, એટલી સરસ ગાથા છે. તો પછી એ તો પ્રભુએ આપ્યો, હવે જે આત્મા સર્વોત્કૃષ્ટ છે તો આપે આપ્યો, તો હવે આપે જે આત્મા આપ્યો એ આત્મા હવે આપના આધીન, આપના ચરણોમાં રહીને આપે જે બતાવેલો માર્ગ છે એ માર્ગ ઉપર ચાલીને, જે આપે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને અંદરમાં ગ્રહણ કરી એ રીતે પરણમીને હું હવે મારું શેષ જીવન વ્યતીત કરવું. ગુરુ કે છે આ સૌથી મોટો મારી માટે ઉપહાર છે. ઉપહાર એટલે સમજાય છે, ઉપહાર એટલે ભેટ છે. મને કાંઈ નથી જોતું, ગુરુ કહે છે મને કાંઈ નથી, તુચ્છ વસ્તુઓ જેનો મોહ અમે છોડી દીધો છે તમે શું આપો? અને આત્મા તો અમે તમને બતાવ્યો છે જે ઉત્કૃષ્ટ વસ્તુ છે. હવે તમે એક કામ કરો, તમે કાંઈ વિકલ્પ નહીં કરો, તમારી દ્રઢતા, તમારી નિશંકતા, તમારી નિરપેક્ષતા, તમારી નિર્ભરતા, તમારી નિસંગતા, તમારી નિર્ભયતા તમે જેટલી બને એટલી વધારો, આ માર્ગ ઉપર આગળ વધો અને ગુણસ્થાન ને પાર કરીને સિદ્ધ દશા પ્રગટ કરી સિદ્ધ દશાને પામો. એ જ સૌથી મોટો ભેટ, સૌથી મોટી ભેટ અને ઉપહાર અમારી માટે. બીજું શું જોયું ગુરુને? બીજું શું જોઈએ છે? જે પામી ચૂક્યા છે એને શું જોયે છે? જેને સંસારનો મોહ છોડી દીધો છે એને શું જોયે? એટલે તો ચક્રવર્તી ની સેના જાય મુનિરાજ ની સામે વંદન કરવા, તો મુનિરાજ ને રંશ માત્ર પણ એમ નથી થતું કે હા ચક્રવર્તી ની સેના એ, સમજાય છે? કારણ કે સેના એ ચક્રવર્તી ની સંપદા એમને તુચ્છ લાગે છે, એમને એ પોતાના આત્માથી ભિન્ન લાગે છે, ન દુઃખ ના કારણ, ના સુખ ના કારણ, કોઈ પણ દ્રવ્ય એમને લાગતા નથી. એટલી સરસ ગાથા. ચલો આના પછી ની પણ આપણે કહી 126 નંબર ની ગાથા. આ દેહાદી આજ થી, હા એટલે સમજી ગયા શિષ્ય કે ગુરુ ને શું જોઈએ છે. તો ચલો ઠીક છે, તો હવે શિષ્ય શું નિર્ણય કર્યો? દેહાદી એટલે મન, વચન, કાયા. આજથી વર્તો પ્રભુ આધીન. પ્રભુ આધીન એટલે કે દાસ બની રહેશું, સામર બની રહેશું, દીન બની રહેશું, એમ પ્રભુ આધીન નો અર્થ શું? પ્રભુ આધીન એટલે, પ્રભુ આધીન એટલે પ્રભુની વાણીના આધીન. પ્રભુએ જે આત્મા પામ્યો એ આત્મા હું પણ પામું, એ પ્રકારની મારી પ્રવૃત્તિ, મારો અભિપ્રાય, મારી ક્રિયા, મારા યોગનું પ્રવર્તન, મારું આચરણ, મારી દ્રઢતા, મારું વૈરાગ્ય, મારી ઉદાસીનતા, વિરક્તતા, બધું આપ જેવું હું કરું. કોપી કરે ને આપણે, કોપી જેવી રીતના, હા વ્યવહાર, હા બરાબર, બહુ સરસ. વ્યવહારથી પ્રભુ એટલે ગુરુ, અને નિશ્ચયથી તેહ પ્રભુનો દીન એટલે નિશ્ચયથી તો અંદરમાં જે પ્રભુ છે પરથી એને સમર્પિત થાય, તો એ જ ખરેખર નિશ્ચય માર્ગ છે. અને એને સમર્પિત થયેલી પ્રણતિ જયારે ઉપયોગ બહાર આવે, જેવી રીતના સોગાનીજી છે, એમનો ઉપયોગ ગુરુ વાણી સાંભળી, ગુરુ ને ભેટ્યા મળ્યા, ગુરુ નો ઉપદેશ સાંભળ્યો, આત્મધર્મ મળ્યું, માર્ગ મળ્યો, ગુરુ નો ભેટો થયો, સોનગઢ આવ્યા, પછી ત્યાં ને ત્યાં રહી ગયા, સાંભળતા જ રહી ગયા. બોલો આપણે શું કરીએ છીએ, 40 વર્ષથી સાંભળીએ છીએ, 20 વર્ષથી સાંભળીએ, એમને શું કહીએ? એમને ગુરુ પ્રભુ ના ભેટા થયા પછી હવે બેસી ગયા અંદર માં પોતાના પ્રભુ નો ભેટો કરવા માટે. એ સાચો શિષ્ય છે ને કે જે ગુરુ ની દેશના, જે ગુરુ નો ઉપદેશ માને. સારો વિદ્યાર્થી, એકદમ નેક વિદ્યાર્થી, સ્ટુડિયસ વિદ્યાર્થી કોને કહેવાય? જે ટીચર ભણાવે એ રીતે ભણે, ફર્સ્ટ આવે, મહેનત કરે, લગન થી ભણે, એ રીતની આખી આ વાત છે. તો શું કે છે, આ દેહ આદિ આજ થી વર્તો પ્રભુ આદિ, વર્તો પ્રભુ આદિ. હવે તો બસ જે ભગવાન જીત પંથ ચલે ભગવંત વહી આચર્ય, હવે તો આજ માર્ગ સાચો છે. અંદર થી હકારાયો, તર્ક યુક્તિ ન્યાય લોજિક થી વાત બેઠી, જબરજસ્તી નહીં. કે ગુરુ કીધું એટલે માનવું જ પડશે, અમારા કાન ગુરુ કીધું એટલે માનવું જ પડશે, કાન ગુરુદેવ કહેતા હતા કે આત્મા પરમાત્મા છે એટલે માનવું જ પડશે. તને લાગે છે, તને જે કહે છે તને સાચું લાગે છે? તર્ક થી યુક્તિ ન્યાય લોજિક થી બે દ્રવ્ય ની ભિન્નતા બતાવે છે તો તને લાગે છે કે શરીર મૂર્ધું અહીંયા રહી જાય છે, આત્મા નીકળી જાય છે? અને એ ગુરુદેવ ભણાવે છે કે આત્મા ને શરીર ભિન્ન છે, રાગ રહી જાય છે ને આત્મા સિદ્ધ થઈ જાય છે. તો સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન છે, રાગ ગયો ન ગયો તો રાગ રહી ગયો, દેહ રહી ગયો, શરીર રહી ગયો, કર્મ રહી ગયા, સંયોગ રહી ગયા, બધું રહી ગયું, ગૃહસ્થાન થી પાર થઈ ગયું. તો જે રહી ગયું, જે રહી જેનાથી રહીત થઈ ગયા, એ મૂકી ગયા, જે રહી ગયું એ મારું સ્વરૂપ જ નથી, મેં તો જવું જોઈએ સિદ્ધ ભગવાન સાથે. તો એ રીતે તર્ક થી યુક્તિ થી ન્યાય થી લોજિક થી એક એક વાત ને સમજીને વર્તે પ્રભુ આધી. એટલે એનો આનો ભાવ સમજવા જેવો છે. આખી નિમિત્તાધીન કઈ દ્રષ્ટિ કરાવવા માટે, ગુરુ આધીન દ્રષ્ટિ કરવા માટે, પ્રભુ આધીન દ્રષ્ટિ કરવા માટે, સહયોગ આધીન દ્રષ્ટિ કરવા માટે ની વાત નથી. આજથી આજથી જે રીતના આપણે સ્કૂલમાં ભરતી થઈએ કે કોઈ ક્લાસમાં ભરતી થઈએ, કોઈ ક્લાસીસમાં, તો પ્રોફેસર કે એના એના સ્ટુડિયસ સ્ટુડન્ટ હોય એનો કેટલો સમર્પિત થઈને, જે રીતના સ્પોર્ટ હોય તેનો કોચ હોય, કોચ હોય ને જેને કોચિંગ આપે, જેને ટ્રેનિંગ આપે. બોલો હવે એ જે ટ્રેનિંગ લે છે, એ જે વિદ્યાર્થી છે એ કેવી રીતના લેશે ટ્રેનિંગ? સમર્પિત થઈને લે, જે કે છે, ગેમ કે છે, ગેમ રમવાનું કે છે, ગેમ બેટ પકડવાનું કેમ છે કે છે, ગેમ ખાવાનું કે છે, સુવાનું કે છે, ઉઠવા બેસવાનું કે, એ રીતે વર્તે, એ રીતે વર્તન, આખું વર્તન એ રીતનું. એક વાત ઘણી વાર સાંભળી છે ને કે ભાઈ તમે એકવાર જ્ઞાની જે ઉપદેશ આપે છે અને જ્ઞાની જે દશાને પામ્યા છે, એકવાર જ્ઞાની બનવાનો એક દિવસ માટે ઢોંગ તો કરો, નાટક કરો, તેને નાટક કરો, વર્તો એવું વર્તો કે તમે જ્ઞાની છો, તો તમને અંદરથી ફીલ થશે. જે રીતે નાટકમાં કોઈ રામ બને, રાવણ બને, તે રોલ ની અંદર ઘૂસી જાય ને, તેવી રીતના ગુરુ ની આજ્ઞા ની અંદર ઘૂસી જાઓ. જે ગુરુ કે છે એ આપણા હિતની વાત છે, એટલે માનવા યોગ્ય છે. માતા પિતા બાળક નું અહિત ચાહે, એટલે ગુરુ શિષ્ય નું અહિત ચાહે, એટલે શિષ્યને સંસારથી પાર ઉગારવા માટે, ઉતારવા માટે આવ્યા છે. આવા કાળમાં આવા ગુરુઓનો ભેટો થવો, આવા ગુરુઓના ઉતારા થવા, હવે અહીંયા મુકામે અહીંયા રહેવું થોડા ટાઈમ માટે, અને આ ઉદ્દેશ આપવો, આ લેખન, આ કથન, આ દ્વારા આપણને આખો માર્ગ સમજાવો, અનંત ઉપકાર છે. દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો, બરાબર? આપણે આનો અર્થ કર્યો, દાસ દાસ હું દાસ, આખો અર્થ કર્યો ને આપણા, કે કુનકુન આચાર્યના દાસ એટલે કે ગુરુદેવ એટલે ભક્ત, અને આપણે તો ગુરુદેવના ભક્ત, એટલે આપણે તો કુનકુન આચાર્યના ભક્તના ભક્ત, શ્રીમંત ભગવાનના ભક્ત કુનકુના, કુનકુન આચાર્યના ભક્ત અમૃતચંદ, અમૃતચંદ આચાર્યના ભક્ત ગુરુદેવ, તો આપણે તો ભક્તના શ્રીમંત ભગવાનના ભક્તના 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 ભક્ત, દાસના 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 દાસ. એ વિચાર કરો કે શ્રીમંત ભગવાનનો આપણા પર ઉપકાર, સમોસાના બિરાજમાન તીર્થંકરોનો આપણા પર ઉપકાર, કેવળના સાફ થયા પછી ઓમ ધ્વનિ છૂટે છે, ગંધર્વ ગીલે છે, આચાર્ય પરંપરા સુધી નાખી વાત આવે છે, જ્ઞાનીઓના હાથમાં વાત આવી, ત્યારે આપણને આ વાત મળી ને. તો મૂળ મૂળ જે છે એને ઉપદેશ દાતા પરમ ગુરુ, અપર ગુરુ, પરમ ગુરુ તો સર્વજ્ઞ પરમાત્મા, એની ઓમ ધ્વનિ. તો એ રીતની આખી વાત છે. ચાર વાત આપણે લેવાય છે, ચાર વાત આપણે લઈ. હવે જો આગળ વધે લાસ્ટ વાત, શટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, આહા જ્ઞાન થકી દરવાર વર એ ઉપકાર્યમાં. બહુ સરસ. શટ સ્થાનક, છ પદ બતાવ્યા ને, સ્થાનક એટલે પદ, જે છ પદ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. તો શક્ય સ્થાનક સમજાવીને આપણે જે આપે જે છ પદ સમજાવ્યા, એ છ પદ માં જીનાગમના ઘૂરમાં ઘૂર, ઘનમાં ઘન, ઊંડા રહસ્ય આવી ગયા. આત્મા છે એમાં જ બધું આવી ગયું. ઉત્પાદ વે ધ્રુવયુક્તમ તત્ સદ્રવ્ય લક્ષણમ, અસ્તિત્વ હયાતી પોતાની, આત્મા છે ભાવાય. પેલા વાત કહી ને નવ સમય સારાય સ્વાનુભૂતિ ક્ષિપ્ત ભાવાય ભાવાય, સત્તા માત્ર વસ્તુ, સત્તા સત્તા સ્વરૂપ વસ્તુ. આત્મા છે નિત્ય છે, છે તો કેવી છે વસ્તુ, છે તો કેવી છે. આપણે કહીએ ને ત્યાં આવે લઈએ છે, કેટલું ટકશે, ટકશે ને તરત આપણો પ્રશ્ન આવે. વસ્તુ લીધા પછી આપણો પ્રશ્ન આપણી દ્રષ્ટિ થી આવે ને કે આ કેટલું ટકશે, આ સારું છે ને, ટકશે ને, ટકશે ને ભાઈ, ચાલશે ને, ચાલશે ને વસ્તુ. કોઈ મોટર લઈએ, કોઈ મશીન લઈએ, મિક્સર લઈએ, મિક્સર તો મિક્સર ચાલશે ને ભાઈ, કેટલી ગેરંટી છે, વોરંટી ગેરંટી બધું માંગીએ ને. સમજાય, સાતમા છે તો નિત્ય છે. અરે એક એક સમય ની તો પર્યાય પણ થાય છે, પણ વસ્તુ મૂળ તો નિત્ય છે. અને નિત્ય છે તો કુટસ્થ છે, કે કુટસ્થ સાથે પરણમતો છે, કરતા છે, ભોગતા છે, પરિણામી તત્વ છે, પ્રણવન કરે છે, ક્રિયા કરે છે, કાર્ય કરે છે, અવસ્થા બદલાય છે, પુરુષાર્થ કરે છે, દુઃખી માંથી સુખી થાય છે, સુખ નો અનુભવ કરે છે, સાચું સુખ, પૂર્ણ સુખ, અનંત સુખ, અવ્યાબાદ સુખ ને ભોગવે છે. તો આખો કરતા ભોગતા અધિકાર, કરતા કર્મ અધિકાર, કરતા ભોગતા નું સ્વરૂપ, અકર્તા ની દ્રષ્ટિ, કોનો કરતા કોનો અકર્તા, એ આખી વાત. પછી મોક્ષ અને મોક્ષ નો ઉપાય, મૂળ માર્ગ, માર્ગ સંવર નિદ્રા મોક્ષ, શુદ્ધ તત્વ, ઉપાદે તત્વ પ્રગટ કરવા યોગ્ય, અને એ જે ઉપાદે તત્વ છે એને એને પ્રગટ કરવાની વિધિ, મોક્ષ છે, મોક્ષ નો માર્ગ છે, સુખી થવાનો માર્ગ છે. દુઃખી છે તો શું થયું, અનાધિકારી છે તો શું થયું, અનાધિકાર નું દુઃખ, અનાધિકાર નો મોહ, અનાધિકાર નું અજ્ઞાન ક્ષણ માત્ર માં દૂર થઈ શકે. તાર્કિક સ્થાનક છ પદ સમજાવીને શંકા સમાધાન દ્વારા તર્ક યુક્તિ ન્યાય લોજિક થી આગમો નું રહસ્ય ભરી દીધું આ છ પદ ના પ્રશ્નોત્તર માં શંકા સમાધાન માં. તો શક્તિ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપે મને, કેવું બતાવ્યું, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ થી, રાગાદી ભાવ થી, ભિન્ન ભેદ ભાવ અને શું રંગ રાગ ઓર ભેદ સે ભિન્ન બતાયા. તો જેનાથી હું સર્વથા ભિન્ન છું, કથંચિત એક અપેક્ષા એ ભિન્ન છું, એ બધાથી મને ભિન્ન બતાવ્યો. જેનાથી હું અભિન્ન છું એનાથી મને અભિન્ન બતાવ્યો, અભેદ બતાવ્યો. અનંત ગુણ, અનંત શક્તિ, અનંત સામર્થ્ય હું અભિન્ન છું, એ મારી શક્તિ છે, સ્વશક્તિ છે, ઉપાદાન છે, સામર્થ્ય, તાકાત છે, એનાથી મને અભિન્ન બતાવ્યો. તો શું કે છે, ભિન્ન બતાવ્યો આ, જેનાથી ભિન્ન છું એનાથી ભિન્ન બતાવ્યો. આપણે પોતાને જેનાથી અભિન્ન માનીએ છીએ, અભેદ માનીએ છીએ, એકાકાર માનીએ છીએ, એનાથી આપણે ખરેખર ભિન્ન છે. શરીર થી, રાગ થી, ઉદય થી, સહયોગ થી, રૂપિયા થી, પૈસા થી, ઘર કુટુંબ પરિવાર આદિ થી, આહા આપણે કેવા છે તો કે ભિન્ન છે. વારંવાર 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 આ તત્વના વિચારો આપણા અંદર માં ઉછળવા છે. જો એક ખૂણામાં બેસીને શાસ્ત્ર લઈને આપણે તત્વ અભ્યાસ કરી શકીએ એમ નથી, માર્ગ એવો નથી. ત્યારે તો ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વધે કરવું જોઈએ એની કોઈ ના નથી, પણ આપણે કોઈ દૈનિક કાર્ય કરતા હોય, રૂટીનમાં કોઈ લૌકિક કાર્ય કરતા હોય આપણે, એમાં પણ વચ્ચે 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 આપણને જે તત્વના વિચાર આવે ને, આપણો તત્વ અભ્યાસ, એટલે રોટલી બનાવીએ છીએ, કોઈ બીજું કાર્ય કરીએ છીએ, ગાડી ચલાવીએ છીએ, ધંધો ચલાવીએ છીએ, વ્યાપાર કરીએ છીએ, નોકરી કરીએ છીએ, સમજાય છે. એમાં જે વચ્ચે વચ્ચે આપણને ભિન્નતાના, સ્વતંત્રતાના, અકર્તાના અને આપણને જે વિચારો અંદર આવે છે એ પણ આપણો તત્વ અભ્યાસ છે, એનાથી પણ આપણી વિશુદ્ધિ વધે. જે તત્વનું જેવું સ્વરૂપ છે, સ્વરૂપ સમજ્યા વગર એ તત્વની પ્રતીતિ નહીં થાય, અને જે છોડવા યોગ્ય તત્વ છે એનું લક્ષ નહીં છૂટે, જે આશ્રય કરવા યોગ્ય તત્વ છે એનું આશ્રય નહીં કરી શકે અગર સ્વરૂપ નહીં સમજે. એ સ્વરૂપ સમજાયું, ભિન્ન બતાવ્યું. એક જ કોઈ ભક્ત ભગવાન આત્માને અહીં જોઈ ભાવથી દર્શાવ્યો, તું પ્રમત નથી, અપ્રમત નથી, એક ન્યાય ભાવ છે, જ્ઞાત છે તો તે છે, તું અબદ્ધ છે, અસ્પર્શી છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે, તું 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 એક છો, શુદ્ધ છો, સદારૂપી છે. કેટલા 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 વિશેષણો છે, તર્ક થી, યુક્તિ થી, એક કેમ છે, શુદ્ધ કેમ છે, અરૂપી કેમ છે, પરમાણુ માત્ર તારું કેમ નથી, તું જ્ઞાન દર્શન નહીં કેમ છે, ભેદ વાળો નથી, અભેદ છે, ભેદ નું લક્ષ્ય કરશો તો વિકલ્પ થશે. વિકલ્પ એટલે રાગ, રાગ એટલે તો સંસાર. અભેદ નું લક્ષ્ય, અભેદ છો, અખંડ છો, નિરપેક્ષ છો, શુદ્ધ છો, શુદ્ધતા ની મૂર્તિ છો. તો ભિન્ન બતાવે, જેનાથી ભિન્ન છે એનાથી ભિન્ન બતાવે. આપડે ચોકલેટ હોય અને રેપર હોય અને અંદર ની ચોકલેટ ભિન્ન છે ને રેપર અને ચોકલેટ. આપડે પેલા રેપર નથી ખાતા, રેપર ને ખોલીને, રેપર ને તોડીને આપડે અંદર નો માલ ખાય. દ્રવ્ય કર્મ રેપર, નો કર્મ રેપર, ભાવ કર્મ રેપર, ગુણભેદ નો વિકલ્પ રેપર, શક્તિભેદ નો વિકલ્પ રેપર. આ બધું રેપર છે, આ ઉપર ઉપર નું પેકિંગ છે. માલ તો અંદર, એનાથી ભિન્ન ભિન્ન બતાવ્યું. ભિન્ન ભિન્ન ભિન્ન, આ બધાથી તું ભિન્ન છો, ભિન્ન છો. ક્યાં એકત્વ કરવા યોગ્ય, એકાકાર થવા યોગ્ય, એકાગ્ર થવા યોગ્ય, લીન થવા યોગ્ય નથી સ્વરૂપ સિવાય ક્યાંય નહીં. તો ભિન્ન બતાવ્યો. આ જ્ઞાન થકી તરવાર વચ્ચે ઉપકાર હમા આહાર એકના ભિન્ન. આપણે રેપર નું ઉદાહરણ લીધું ચોકલેટ નું. જ્ઞાન અને તલવાર, તો જે જ્ઞાન હોય જેમ આપણે તલવાર નાખીએ, તે જ્ઞાન અને તલવાર અલગ છે કે નહીં? આ શરીર છે એ જ્ઞાન છે, અંદર આત્મા છે, તલવાર છે. રાગ છે જ્ઞાન છે, અંદર શુદ્ધાત્મા છે, તલવાર છે. કર્મ નો ઉદય જ્ઞાન છે, અંદર એ શુદ્ધાત્મા છે, તલવાર. તો બે ભિન્ન છે ને, બે ભિન્ન વસ્તુ છે ને. કો હવે આપણે જ્ઞાન થી લડાઈ કરીએ છીએ કે તલવાર થી કરીએ છીએ? એ રીતના રાગ થી માર્ગ જીતા છે કે જ્ઞાન થી માર્ગ જીતા છે? આપણી પાસે હથિયાર જ્ઞાન છે કે અંદર ની તલવાર છે? મારતું પ્રહાર કરતું છે નથી, જ્ઞાન રૂપી તલવાર થી. તે જે જ્ઞાન રૂપી તલવાર છે એ સાધન છે, એ કરણ છે, ઉપકરણ છે, જેના વડે મોહને પછાડવામાં આવશે. હવે હવે ઓલો હીરો હોય એ વિલન ને મારતો હોય, મારતો હોય, અને ઓલો વિલન આમ લથડાતો લથડાતો ચાલતો હોય, અને પછી તોય પાછો આમ આમ કહે ને કે મરવા પડ્યો હોય તોય પાછો ઉભો થાય. આવે ને પિક્ચર માં ગણ્યા કે વિલન પાછો ઉભો થાય મારવા માટે, પૂરી પાછી તાકાત બતાવે, અને ઓલો હીરો પાછો એને મારે, એની પાછી પૂરી તાકાત બતાવે, હીરો પાછો એને મારે. એ રીતના હા, મોહ છેલ્લે સુધી આમ કે ને કે આપણા અંદર માં અજ્ઞાન અને મોહ ઉત્પન્ન કરવાની એ નિષ્ઠાગત પ્રયત્ન કરશે, પણ જ્ઞાન એને પછાડશે. ભિન્ન ભિન્ન અંદર માં જે જ્ઞાન છે, સાધન છે, અને જે જ્ઞાયક સુધી ને જ્ઞાન લઈ જાય છે, લક્ષણ છે, ઉપયોગ લક્ષણ, પ્રગટ વ્યક્ત અવ્યક્ત ને આહા જાહેર કરવા વાળો, જે સાધન નિર્ણય કરવા વાળો, શ્રદ્ધા ને વિષય જ્ઞાન આપે છે. બુદ્ધેશી પ્રવચન માં કહેતા ને કે આ ગાથામાં, આજે સવારની બંધ અધિકાર માં, આ ગાથામાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર લીધું, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ના લીધું, જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર લીધું. કારણ કે શ્રદ્ધા ને વિશે જ્ઞાન આપે છે, શ્રદ્ધા અને આનંદ અને સુખ અને બધાને જાણવા વાળું જ્ઞાન છે. તો એ રીતે બહુ સરસ ગાથા છે, જ્ઞાન થકી તલવાર વચ્ચે ઉપકાર અમા. આ આપનો અમાપ, માપ વગર અસીમ, અનલિમિટેડ, આહા ઇન્ફાઇનાઇટ, આહા અનંત ઉપકાર, અનંત ઉપકાર છે. હે પ્રભુ આપનો, હે ગુરુ આપનો અનંત ઉપકાર છે કે આપે આવો માર્ગ બતાવ્યો, અને માર્ગ પર ચાલીને અમે જલ્દી 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 શીઘ્ર 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 અમે પણ સિદ્ધ પદને પામી, મુક્ત દશાને પામી. તો શક્ય સ્થાન સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, આપે અમને ભિન્ન બતાવ્યો. શરીર કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ થી આપે અમને ભિન્ન બતાવ્યો. અને કેવી રીતના ભિન્ન છે આત્મા? કે જ્ઞાન થકી તલવાર, ઉદાહરણ આપ્યું કે જ્ઞાન અને તલવાર જેમ અલગ અલગ છે, એ રીતના આત્મા અને શરીર, આત્મા અને રાગ, આત્મા અને ઉદય, આત્મા અને ઘર કુટુંબ પરિવાર, આત્મા અને દ્રવ્ય કર્મ, આત્મા અને ભાવ કર્મ, આત્મા અને એક સમય ની પર્યાય કેવા છે? તો કે ભિન્ન ભિન્ન છે. એવું જે ભિન્ન સ્વરૂપ છે, એ ભિન્ન સ્વરૂપ આપે અમને બતાવ્યું, અને અનંત ઉપકાર આપનો અમારા પર વર્તે છે. સ્પેશિયલી આ કાળમાં, આવા નિકૃષ્ટ કાળમાં, આવી ઉત્કૃષ્ટ તત્વની, મૂળ માર્ગની જે વાત કરી છે, અને એ વાત કરીને અખંડ અંદરમાં સ્વરૂપ પ્રત્યે આપણી વૃત્તિ અંદરમાં ઠરે એવો જે આપણો ઉપાય બતાવ્યો છે, આપણને નિર્ભાર કરી દીધા, નિર્ભય કરી દીધા. હવે પહાડ જેવી પ્રતિકૂળતા આવી છે ને, તો પણ આપણું અંદરમાં ભેદ ના ચાલે, આ તો ઉદય છે, આ તો મારાથી ભિન્ન છે, આમાં મારું કાંઈ નહીં ચાલે, આ તો પૂર્વકૃત કર્મનો ઉદય છે, સમજાય છે? તો એ પ્રકારે આપણે વર્તમાનમાં શાંતિ, ક્ષમા, સમતા, વિરક્તા, વૈરાગ્ય અને સમાધાન આપણે જ્ઞાનના બળ પર રાખી શકશું, સમજણના બળ પર રાખી શકશું, તો આપણા બધાની સમજણ વધે, જ્ઞાન વધે, વિશુદ્ધતા વધે, દ્રઢતા વધે, શ્રદ્ધા આખી દ્રઢ થાય એવી મંગળ ભાવના સાથે આજે આપણે 127 નંબરની ગાથા સુધીનો સ્વાધ્યાય કર્યો. હવે આપણે 128 થી આગળ ગાથાનો સ્વાધ્યાય નેક્સ્ટ ટાઈમ કરશું. निज निधि निज में बताई यह अनंत उपकार है. इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है। अने कांत में नित्य बोधि निद्वार शांत परम उपकारी जिन वाणी मात नो जय। आ भक्तो ना अनंत अनंत उपकारी समस्त ज्ञानी धर्मात्माओ नो जय। सत्य सनातन स्वानुमुक्ति में इतरा दिगंबर जय धर्म नो जय। जय जिनेन्द्र।